તારીખ 18/11/1998, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 405 અને 406 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 349.
સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 405, પાનું 227. હું જ્ઞાયક છું એ ટકતું નથી, તો તેના માટે શું શું કરે છે? કોઈ કોઈ મુમુક્ષુ હું જ્ઞાયક છું એવું રટણ કરે છે, એ ટકતું નથી, રટણ એવો વિકલ્પ કરે છે, વિકલ્પ ટકતો નથી લાંબો. અને એ તકે તો સારું, ટકવું જોઈએ એ અપેક્ષાથી પ્રશ્ન પૂરો શું કરવું? સમાધાન, જ્ઞાયક પોતે પુરુષાર્થથી તપે છે, જ્ઞાયક પોતે એટલે જ્ઞાયક છું એવો ભાવ છે, એ ભાવ ચાલુ રહેવા માટે, તકવા માટે પુરુષાર્થ જોઈએ. તે પ્રમાણમાં તદ અનુસાર પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ હોય તો તકે, પુરુષાર્થ રુચિ વગર હોય નહીં, નિરુચિ હોય તો તકે, મૂળમાં તો રુચિ હોય તો તકે, રુચિને લઈને પુરુષાર્થ હોય છે અને પુરુષાર્થી ભાવ ચાલુ રહ્યો છે. જેમ છાશમાં માખણ ભેળસેળ હોય છે તેને મંથન કરતા છૂટું પડે છે, એમ અનાદિથી ભ્રાંતિ એવી થઈ રહી છે કે જાણે હું વિભાવ સાથે ભેગો થઈ ગયો, પણ અનાદિથી તત્વ તો છૂટું જ છે. શું કહે છે? દ્રષ્ટાંત માખણને છાશનો આપ્યો છે કે છાશની અંદર ખાસ કરી નાખી દહીંને ભાંગીને, દૂધને મેળવ્યું, દહીંને ભાંગીને છાસ કરી, તો છાસની અંદર માખણ છે એ છાસ ચીકણી હોય છે. માખણ કાઢ્યા વગરની જે છાસ હોય છે એ છાસ ચીકણી, દૂધમાંય ચીકાશ હોય છે, દહીંમાંય ચીકાશ હોય છે, છાસમાંય ચીકાશ હોય છે, એ માખણની ચીકાશ છે. એને મંથન કરે એટલે વલોવે ઘેરે, ત્યારે છાશ ને માખણ છૂટા પડી જાય છે. એમ અનાદિથી ભ્રાંતિ એવી થઈ રહી છે કે હું જાણે હું વિભાવ સાથે ભેગો થઈ ગયો છું. આત્મા જે જ્ઞાન તત્વ છે એ વિભાવને સાથે ભણેલું છે, મારામાં વિભાવ છે એમ જ્ઞાનમાં જણાય છે, એમ અનુભવાય છે. મારામાં વિભાવ છે, મારામાં વિભાવ છે, મારામાં વિભાવ છે, પણ જ્ઞાનમાં નથી. આત્માની પર્યાયમાં એક અપેક્ષા એ છે, પણ જ્ઞાનમાં નથી તો પણ. અને છૂટું ક્યાંથી પાડવાનું છે કે જ્ઞાન તે હું, માત્ર જ્ઞાન તે હું, માત્ર જ્ઞાન તે હું, એમ છૂટું પાડવાનું. એટલે એ મંથન એ રીતે કરે, અંદરમાં છૂટું પાડવાનો પુરુષાર્થ કરે તો છૂટું પડે. વિભાવ સાથે તન્મય થતા વિભાવમાં રહેલો જે દુઃખ ભાવ, આકુલતાનો ભાવ, એનાથી જીવ દુઃખી થાય છે. જો છૂટું પડવાનો પ્રયત્ન કરે, એનાથી ભિન્ન રહેવાનો પ્રયત્ન કરે, તો એને આકુલતાથી છૂટો પડીને નિરાકુલતા પ્રત્યે શાંતિ પ્રત્યે જવાનો એક પ્રકાર ઊભો થાય છે. ચાલતા પ્રયોગમાં જ ખાતરી થાય છે, વિશ્વાસ આવે છે કે આ રીતે શાંતિ જરૂર મને મળશે. જો યથાર્થ પ્રયોગ કરે અંદરમાં, તો ચાલતા પ્રયોગમાં એને હજી સફળતા મળ્યા પહેલા જ વિશ્વાસ આવે છે. બરાબર છે, આ દુઃખથી છૂટવાનો, મુક્ત થવાનો આવો જ ઉપાય છે, આમ જ કરાય. પણ અનાદિથી તત્વ તો છૂટું છે, જ્ઞાન તત્વ તો છૂટું જ છે, અથવા મૂળ સ્વભાવ તત્વ તો છૂટું જ છે. વિભાવ પર્યાયાંશમાં છે. જે સ્વભાવ તત્વ છે એ સ્વભાવપણે ધ્રુવપણે એમ જ રહે છે, સ્વભાવપણે ધ્રુવ જ રહે છે. એમાં કોઈ વિભાવનો પ્રવેશ થાય એવો અવકાશ નથી, એવી કોઈ ગુંજાશ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. પણ એને પોતાને પોતાના સ્વરૂપની, પોતાના સ્વભાવની ખબર નથી અને અનાદિથી એમને વિભાવની સાથે તન્મય થઈને તન્મયતાને પણ બહુ ગાઢ કરી નાખી છે. હિસાબ નથી એટલી ગાઢ કરી, પોતાને ખબર નથી પડતી એટલી ગાઢ કરી છે. એટલે છૂટવું પણ એ મુસીબત લાગે છે. એ પ્રગાઢતામાંથી છૂટવું મુસીબત લાગે છે. કોઈ કોઈ જીવ છૂટવા માટે પ્રયત્ન કરે છે ત્યારે એને ખબર પડે છે કે કેટલી ગાઢતા કરી હતી. બાકી તો એમને એમ જ ચાલે છે. દુનિયા જગતના જીવો એમને એમ જ ચાલે છે અને ગાઢ કરતા જ જાય છે, ગાઢ કરતા જ. અનાદિથી તત્વ તો છૂટું જ છે. છૂટું છે તે ભ્રાંતિને લઈને ભેગું ભાસે છે. તે તો છૂટું મારામાં છે એ ભ્રાંતિ છે. જેને જણાય છે કે આ વિભાવ છે, આ ક્રોધ છે, જેને જણાય છે એ જાણનારની સત્તામાં નથી. વાત આમ છે, શરીર તો નો કર્મ છે, શરીરમાં વેદના છે. વેદનાની સત્તામાં જ્ઞાન નથી. જે વેદનાને જાણે છે કે આવી વેદના છે, આવી વેદના છે, ઘણી આકરી વેદના હોય જાણે, આવી વેદના છે, આવી વેદના છે, આવી વેદના છે, એવું જાણનાર જે જ્ઞાન છે એ જ્ઞાનની સત્તામાં વેદના નથી, વેદનાની સત્તામાં જ્ઞાન નથી. પણ ભ્રાંતિને લઈને પોતામાં છે, મને થાય છે, મારામાં થાય છે, મને થાય છે એવો અનુભવ થાય છે, તે મિથ્યા અનુભવ છે. આટલો અનુભવ નથી, જૂઠનો અનુભવ છે. એવી જ રીતે કોઈ જીવ ખાય પીને કોઈ ને કોઈ પ્રસંગમાં આનંદ માને છે. ખરેખર એ વખતે આનંદ આત્માને ઉપજતો નથી, જૂઠી કલ્પનાથી, જૂઠી હોશ કરીને આનંદ જીવ માને રહ્યો છે. જેમ કે અત્યારે ઠંડી પડશે, ગરમ કપડાં પહેરવા, ગરમ પાણીથી નાહવું, ગરમ પીણા પીવા, આનંદ માનશે. ઉનાળો આવશે તો કોલ્ડ ડ્રિંક પીવું, એર કન્ડિશન વાપરવું, ઠંડીમાં રહેવું, ઠંડા ફુવારાથી નાહવું, એમાં આનંદ માનશે. એવી રીતે કોઈને કોઈ તો દ્રષ્ટાંત છે. એ આનંદ પણ જૂઠથી જ માને છે, સુખ પણ જૂઠથી માને છે ને દુઃખ પણ જૂઠથી માને છે. કેમ કે આત્મા જે જ્ઞાન તત્વ છે એમાં એ કાંઈ આવતું નથી, જાતું નથી, કાંઈ થતું નથી. જ્ઞાન જાણીને જુદું જ રહે છે, છતાં એના જુદાપણાનો અનુભવ નથી રહેતો. એ એક મોટી વિટંબણા છે. અનાદિથી એવી ભ્રાંતિથી પરદ્રવ્ય અને પરભાવ સાથેનો અભેદ અનુભવ કરે છે. જે જીવ પ્રયોગ અને પુરુષાર્થ કરે છે એને ખબર પડે છે કે કેટલું બધું મેં એ પણ કરી નાખ્યું છે, કે આ છોડવું આકરું પડે છે, છોડવું કઠણ પડે છે, મુસીબત લાગે છે, પુરુષાર્થ પડે છે, એની અંદર પુરુષાર્થની જરૂર પડે છે. નહીંતર છૂટું છે તો સહજ માત્રમાં છૂટું જ અનુભવ આવવું જોઈએ. પહેલી વખત મહેનત પડે છે એવું લાગે છે. જે જ્ઞાન ચાલે છે, વર્તી રહ્યું છે, પ્રણવી રહ્યું છે, એમાં એકદમ સાવધાન થઈ જાય. માત્ર જ્ઞાન છૂટું છે, છૂટું છે. કોઈ રાગ કે કોઈ દ્રવ્ય પરાણે જ્ઞાનમાં ભળતું નથી કે ભળવા આવતું નથી, પણ પોતે પોતામાં સાવધાન નથી. પોતે પોતાની જાતને સંભાળીને સાવધાન નથી. ઉલટાનો લાભ નુકસાન ત્યાં માન્યું છે એટલે એમાં સાવધાન થાય છે. શરીરને કંઈ થવું ન જોઈએ, શરીરને કંઈ થવું ન જોઈએ એમાં સાવધાન થાય છે એટલે એને સંભાળે છે. છતાંય તે એની પહોંચ નથી પરદ્રવ્યમાં એટલે આકુલતાથી દુઃખી થાય છે. પહોંચી વળતો હોય તો જુદી વાત છે, પણ પહોંચ તો છે નહીં. પરદ્રવ્યમાં પોતાની પહોંચ નથી, પોતામાં પરદ્રવ્યની નથી. છૂટું છે એ ભ્રાંતિને લઈને ભેગું ભાસે છે. પોતે વારંવાર સ્વભાવ ગ્રહણ કરી હું જુદો છું એવી દ્રષ્ટિ કરે, પ્રતીતિ કરે, તો પછી એ બાજુની લીનતાની પરિણતિ પ્રગટ થાય એવો પુરુષાર્થ કરવો જોઈએ. બહુ વ્યવસ્થિત વાત કરી છે. પોતે વારંવાર સ્વભાવ ગ્રહણ કરીને હું પણે પોતાપણે પોતાના સ્વરૂપને પોતાના સ્વભાવને અનુભવીને ગ્રહણ કરીને એટલે સાવધાનીપૂર્વક અનુભવ કરીને હું જુદો છું એવી દ્રષ્ટિ કરે, એવી પ્રતીતિ કરે, તો એનો રસ જામે. આત્મરસ ઉત્પન્ન થાય છે એમાં. એ રસને લઈને પરિણતિ ઉત્પન્ન થાય છે. રસ વગર લીનતા પણ ન થાય ચૂકે, અને લીનતા થાય એટલી માત્રામાં રસ ઉત્પન્ન થાય તો પરિણતિ ઉત્પન્ન થાય. રસ પણ કેટલો કે લીનતા થાય એટલો, એકાગ્રતા થઈ જાય એટલો, એટલા રસથી અનુભવ આવે તો એની પરિણતિ ચાલુ રહે, પરિણતિ થઈ જાય. અને એવી પરિણતિ પ્રગટ થાય એવો પુરુષાર્થ એટલે હદ સુધીનો પુરુષાર્થ કરવો જોઈએ, હોવો જોઈએ અથવા થવો જોઈએ. બસ તે ન થાય ત્યાં સુધી સાસમાં માખણ જેમ છૂટું ન પડે, અને ત્યાં સુધી વારંવાર તેનો અભ્યાસ અને મંથન કર્યા જ કરે. મંથન કરવું એ બહુ યોગ્ય શબ્દનો અહીંયા પ્રયોગ છે. જેમ છાસને વલોવે છે એનું મંથન છે, એમ અહીંયા પણ મથામણની પ્રક્રિયાને મંથન કહે છે. અંદર મથામણ બરાબર ચાલવું જોઈએ, કેમકે બહુ ગાઢતા કરી છે. શરીર અને રાગ સાથેનું એકત્વ એટલું બધું ગાઢ છે, એટલું બધું ગાઢ છે, એની સાથે સારી રીતે મથામણ ચાલવું જોઈએ, છૂટા પડવા માટેની સારી રીતે મથામણ ચાલવું જોઈએ. અને જે જુદું છે એ લક્ષણથી જુદું પાડીને વેદનના આધારે સ્વરૂપને સ્વભાવને ગ્રહણ કરવો જોઈએ. એ ગ્રહણ કરીને લીનતા સુધી પહોંચે એટલો પુરુષાર્થ થાય કે લીનતા થઈ જાય, પછી પરિણતિ ચાલુ રહે છે. એ પરિણતિ ને ભેદ જ્ઞાનના પ્રયોગથી બળવાન કરે છે જ્ઞાની. જે પરિણતિ પ્રગટ થઈ એને પણ ભેદ જ્ઞાન કરીને બળવાન કરે છે, અને પરિણતિ બળવાન થતા પાછો એકાગ્રતા આવીને શુદ્ધોપયોગ થાય એટલે પરિણતિ પછી ઓર બળવાન થાય. એમ એ પ્રક્રિયા મોક્ષ માર્ગમાં આગળ વધવાની ચાલુ રહ્યા કરે છે. જુદા જુદા તબક્કે મોટા ફેરફારો થતા જોઈને એને ગુણસ્થાનનું નામ આપ્યું છે. ત્યાં ચોથા ગુણસ્થાન પછી પાંચમો આવ્યું. પ્રક્રિયા તો એક જ જાતની છે, પુરુષાર્થ એક જ જાતનો છે, પરિણતિ એક જ જાતની છે. તારતમ્યતા વધતી જાય છે, બળવાનપણું વધતું જાય છે આત્મભાવનું. એટલે જુદા જુદા તબક્કે ફેરફારો જે થાય છે એનો વિભાગ વિનો વિભાગ કરીને ગુણસ્થાન આપ્યા. એટલે આ પાંચમું આવ્યું, હવે છઠ્ઠું સાતમું આવ્યું, હવે આઠમું નવમું દસમું. પણ જ્યાં સુધી મુમુક્ષુ તો જ્યાં સુધી સાવ છૂટું ન પડે ત્યાં સુધી વારંવાર જુદા પડવાનો અભ્યાસ, જુદા પડવાનો પ્રેક્ટિસ અને અંદરમાં મથામણ અને મંથન ચાલવી જ જોઈએ, અને સતત ચાલવી જોઈએ. પ્રશ્ન તો એ છે કે સતત કેમ રહેતું નથી? સતત નથી રહેતું કારણ છે પોતાને રસ નથી. એટલો જે કામમાં જેને રસ હોય એમાં સતત ચાલે, એ સિવાય બીજે પણ રસ આવે તો ત્યાં આવ્યો જાય. જ્યાં રસ આવે ત્યાં જાય, જ્યાં રસ આવે ત્યાં જાય. નાયક છું એમ ટકતું નથી એનો અર્થ જ એ છે કે તું ક્યાંક તો ટકે છો. નાયક છું એવા ભાવમાં તું ટકતો નથી તો ક્યાંક તો ટકે છો. જોઈ જો તું ક્યાં ટકે છો, તપાસ રાખ. જ્યાં ટકે છો ત્યાં તને રસ છે. કેમ કે ગમે ટાઈમ નથી, મફત નથી, ખોટી વાત છે. જ્યાં રસ છે ત્યાં વખત છે. જ્યાં રસ છે ત્યાં એને વખત છે. આ ફરિયાદ રુચિ વગરના જીવને હોય છે. મારે નાયક ભાવમાં ટકવું છે એમ સમજ્યું, બહિર્લક્ષ્ય સમજ્યો છે, પરલક્ષ્ય. પરિણમન કેવું આવે તો સારું એમ ઈચ્છે, કૃત્રિમપણે વિકલ્પથી હું નાયક છું, નાયક છું એમ વિકલ્પ પણ કર્યા કરે, પણ ટકે ક્યાંથી? રુચિ બીજે પડી છે. કોઈ કોઈ જીવોને ટેવ પડી જાય, નાયક શુભ નાયક શુભ નાયક શુભ નાયક વિકલ્પની ટેવ પણ પડી જાય, અને ટેવ પડી જાય વધારે ફસાઈ જાય. કેમ કે એને તો એમ જ ચાલે, એમ જ ખ્યાલ રહીએ. હું તો નાયક છું એવું મને ચાલ્યા જ કરે છે, મને તો બીજું ચાલતું નથી, મને તો એ ચાલ્યા જ કરે છે, મને તો બીજું ચાલતું જ નથી, આ વધારે ફસાય છે. અહીંયા એમ કે છે કે અનુભવનું શું, અનુભવ થાય છે એનું શું, અનુભવ છે વિકલ્પનો અનુભવ છે કે જ્ઞાનનો અનુભવ છે, આનંદ શાંતિ સુખ એ બધાનો અનુભવ થાય છે. અહીંયા પણ પછી એક ક્ષેત્રમાંની જગ્યા છે કે જ્યારે જ્ઞાયકનો વિકલ્પ ટેવ પડીને સહેજે સહેજે ચાલતો હોય ત્યારે કસાયની મંદતાની શાંતિ તો અનુભવે, તો બહુ ભરે. હજી એક અહીંયા જગ્યા છે સ્પષ્ટતા થવાની કે જે તને વિકલ્પનો અંશ ચાલે છે એમાં એનાથી ભિન્નતાનો ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે કે ચોખ્ખું જ્ઞાન તત્વ અને રાગ તત્વ આશ્રવ તત્વ બંધ તત્વ છે, આશ્રવ અને બંધ તત્વ છે વિકલ્પમાં, ચોખ્ખું બે ફાળની જેમ જુદું, એક મગની બે ફાળ હોય બે ફાળની જેમ જુદું થઈ જવું જોઈએ, આ સ્પષ્ટ ભિન્ન રહેવું જોઈએ. રાગ મારામાં થતો જ નથી, રાગ મારામાં થતો જ નથી, જ્યાં જ્ઞાન છે ત્યાં હું છું અને મારામાં રાગ નથી થતો, એવું સ્પષ્ટ ભિન્ન પણ આવવું જોઈએ, તો જે શાંતિ છે એ બરાબર છે. કેમ કે રાગમાં આકુળતા છે, મલિનતા છે, વિપરીતતા છે, અશાંતિ છે, એ જ વિપરીતતા છે. જ્ઞાન નિરાકુળ છે, પવિત્ર છે, શુદ્ધ છે, એકાંત શુદ્ધ છે, ક્યારેય ભળ્યું નથી અને અનુભૂતિ સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે અને એ પ્રત્યક્ષ છે. પાછું વેદન છે એ વેદ્ય વેદક ભાવે હોવાથી, પોતે જ વેદકને પોતે જ વેદાવા યોગ્ય હોવાથી, પોતે જ વેદન કરનારને પોતે જ વેદાવા યોગ્ય હોવાથી પ્રત્યક્ષતા છે. જ્યાં વેદન પ્રત્યક્ષતા થઈ ત્યાં ભ્રાંતિનો સદભાવ નથી રહેતો, ત્યાં ભ્રાંતિનો અભાવ થઈ જાય છે. પણ એવું ચોખ્ખું પરિણમન હોય તો મુક્તપણું રહે છે અને એ મુક્તપણાની મસ્તી પણ રહે છે. એ ઓર છે, મુક્તપણાની મસ્તી કોઈ ઓર છે. જ્યાં કૃત્રિમપણે વિકલ્પ ચાલતો હોય અને કૃત્રિમ વિકલ્પે જીવ ચડી ગયો હોય તો એને પોતાને પોતાને ખબર ન પડે, પણ બીજાને ખ્યાલ આવી જાય કે આ બરાબર નથી ચાલતો. આનું એટલું પોતે તો શું છે કે પ્રવાહમાં આવી ગયો, ટેવ પડી, આદત પડી અને પ્રવાહમાં આવી ગયો, એને પોતાને ખબર ના પડે. પણ ક્રમથી જીવ આગળ વધ્યો હોય તો પહેલેથી જ બધું બરાબર યથાર્થ ચાલતું હોય, અધરથી ઉપાડી લીધું હોય સાંભળીને વિચારીને વાંચીને, બસ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, આપણે તો જ્ઞાયક ધૂન કરો, જ્ઞાયકની ધૂનમાં ચડી જાઓ, એ જ્ઞાયકનું સિવાય આપણે બીજું કઈ કરવું જ નહીં, ભાવમાં જ્ઞાયક છું એમ જ લીધા કરવું, એમ વિચારીને નિશ્ચય કરીને એવી આદત પાડી દે અને આગળના કોઈ મુમુક્ષુતાના જે ક્રમ છે દર્શનોની મંદતાના એ કોઈ ક્રમનું સેવન ન થયું હોય તો આમાં પણ ભ્રાંતિ થવાનો પ્રકાર ઉભો થાય છે ખરો. અને સરવાળે જે આત્મશાંતિને મોક્ષ માર્ગમાં આવવું જોઈએ એ પરિસ્થિતિ થતી નથી. આ તો નથી ટકતો એને પ્રશ્ન કર્યો છે, પણ ટકે છે એને એમાંય પણ આ પાછો પ્રકાર છે ખરો, કે કોઈ સહજપણે એમાં આવી જાય છે એવા જીવો પણ જોયા છે. બટ અમારે તો હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા ઊંઘમાં પણ જાણે એ જ ચાલતું હોય એવી રીતે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, બીજું ચાલતું નથી. એને નીકળવું મુશ્કેલ પડે. ચારસો ને પાંચ છે, ચારસો ને છ. પૂજ્ય ગુરુદેવ કહેતા કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. તો જેને સમ્યક દર્શન થયું તે જ સાચો જૈન કહેવાય, અને તે ન થાય ત્યાં સુધી શું કરવું? સમાધાન, પ્રશ્ન તો સમજી શકાય એવો છે. ગુરુદેવ કહેતા કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, અને તેને સાચો જૈન કહેવાય કેમ કે એણે સમ્યક પ્રકારે વિભાવ પરિણામ ઉપર વિજય મેળવ્યો છે. એટલે ગુણવાચક નામ છે. જીતે તે જૈન, વિજય પામે તે જૈન. એમ સંપ્રદાયમાં જન્મે કે જીન મંદિરમાં આવતો જતો થાય માટે જૈન થઈ ગયો એમ નથી. જૈન શાસ્ત્રોમાં તે માટે જૈન થઈ ગયો એમ નથી. જીનેશ્વરની ભક્તિને સ્તવન ગાય માટે જૈન થઈ ગયો એમ પણ નથી. પૂજા કરે માટે જૈન થઈ ગયો એમ પણ નથી. સમાધાન, સમ્યક દર્શન થાય પછી જ સાચો જૈન કહેવાય. જૈન કહેવાવું અને સાચો જૈન કહેવાવું, આ બે વચ્ચે ફરક છે. વિશેષણ વાપર્યું છે. જૈન તો બધા કહેવાય છે, જેટલા જૈન મતને અનુસરતાના સંપ્રદાય અનુસાર પણ ભલે વિકૃતપણે પણ અનુસરનારા બધાને જૈન કહે છે લોકોને. પોતે જૈન દિગંબર સંપ્રદાયમાં તો અટક જૈન રાખવાની પદ્ધતિ છે. મૂળ અટક બીજી હોય બાપદાદાને, પણ પોતે એ રીતે જ ઓળખાવે, ફલાણા ફલાણા જૈન એમ જ કે. ખાસ કરીને હિન્દી ભાષી પ્રદેશમાં એ પદ્ધતિ વધારે છે. શું તમને અટક કાલા છે? અમે કહેવા તો કે હીરાલાલ જૈન, કાલા શબ્દોનો પ્રયોગ ઓછો કરે. એટલે કઈ જૈન પણ ખરેખર છે એમ નથી. સાચો જૈન પણ કેવો સમ્યક દર્શન પ્રાપ્ત કરે તેને. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ભાવના કરે. ઠીક, બહુ સરસ વાત છે. તો સમ્યક દર્શન થયું નથી તો શું કરવું? તો કે ભાવના કરવી, જૈન થવાની ભાવના કરવી. સાચા જૈન થવાની ભાવનામાં આવવું. ભાવના ફળે છે, સાચી ભાવના હોય તો ફળે છે. ત્યાં સુધી ભાવના કરે, વિચારો કરે કે હું જ્ઞાયક છું. ભાવના અનુસાર વિચાર ચાલશે. પછી આ રાગ મારું સ્વરૂપ નથી, શરીર હું નથી, વિભાવ મારો સ્વભાવ નથી, એમ એનાથી ભેદ જ્ઞાન કરે. શું છે, ગુરુદેવ શ્રીએ 19 વાર સમય સારવાય છે. સોનગઢમાં નિવાસ કર્યો એ દરમિયાન 19 વાર જાહેર પ્રવચનની અંદર સમયસારનો સ્વાધ્યાય કર્યો અને કરાવ્યો. એકાંતમાં તો એમણે કેટલી વાર વાંચ્યું એનો હિસાબ જ નથી. એમ કહેતા હતા બારમાં જાહેરમાં, અને એક એક ગાથાને 5 વાર 8 વાર ઘૂંટી 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 ઘૂંટીને પ્રવચન આપ્યું. બહુ ઘૂંટાયું. હવે આખા સમયસારમાં ભેદના વિષય ચાલ્યો. એટલે ચર્ચા ચાલે ભેદ જ્ઞાન ની, ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન કરવું, પણ વિકલ્પાત્મક એ નથી, પ્રયોગાત્મક છે. પ્રેક્ટિકલ સાઈડ જુદી રહી જાય છે. એના ઉપર ચડે જે વિજ્ઞાનના પ્રયોગે ચડ્યા તે સફળ થયા, અને જે વિકલ્પે ચડ્યા તે નિષ્ફળ ગયા. આમ થયું છે, પણ ચાલ્યું ત્યાં ભેદ જ્ઞાનનો. મુખ્ય વાત ભેદ જ્ઞાનની ચાલતી, એટલે બેનશ્રી પાસે પણ આવી ચર્ચા ચાલે એમાં બેનશ્રી પણ ભેદ જ્ઞાનની જ વાત કરે. સામાન્ય રીતે ગુરુદેવ કહેતા હોય એ પ્રમાણે પોતે કહે, કેમ કે પોતાનો અભિપ્રાય પણ એમ જ છે. શું કીધું, સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ભાવના કરે. પહેલી વાત ભાવનાની લીધી. ભાવના હોય તો શુષ્કતા ન આવે. મોટામાં મોટી વાત એ છે, ભાવનાથી જેનું પરિણમન ભીંજાયેલું છે એને શુષ્કતા અને લુખાશ ન આવે. એટલે પાયામાં એ વાત છે કે ભાવના જોઈએ, ભાવના જોઈએ ને જોઈએ જ. ભાવના વગર કાંઈ કરવાની વાત જ નથી. શાસ્ત્ર સ્વાધ્યાય પણ ભાવના વગર કરે તો નકામું છે. ભાવના પહેલા જોઈએ. 693 પત્રમાં કૃપાળુદેવે એ વાત લીધી છે. તત્વજ્ઞાનના અભ્યાસ વિના સમ્યક દર્શન થતું નથી. તત્વ અભ્યાસ જોઈએ તો ધર્મજી એ વાત ચોખ્ખી કરી. એટલે લોકો તત્વના અભ્યાસ કરવા માંડ્યા, એમને લાલબત્તી મૂકી. અવગાઢ દશા થયા વિના, એ અવગાઢ દશા કોની? ભાવનાની. ભાવનાની અવગાઢતા આવ્યા વિના જો શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો શુષ્કતા આવ્યા વિના રીત નહીં. અને ભાવનાપૂર્વક જો તત્વ અભ્યાસ કરે, વિચાર કરે, વિકલ્પ ચાલે તો જાગૃતિ આવે. મોટી વાત એ છે કે જાગૃતિ આવે, પ્રયોજનનો દ્રષ્ટિકોણ બરાબર જળવાઈ રહે. ભાવના વૃદ્ધિગત પણ થતી જાય અને ભાવના વિરુદ્ધ જે કાંઈ ભાવ વિભાવ ચાલે, ભાવના વિરુદ્ધ ચાલે એટલે તરત ભાવનાને ઠેસ પાસે ખબર પડે, એટલે જાગૃતિ આવી જાય. ત્યારે આમ કેમ ચાલે, મારી ભાવના વિરુદ્ધ કેમ ચાલે, પરિણામ કેમ એ બધી બીજી બાજુ ખેંચાય, તરત જ ખબર પડે, બચી જાય. નહીતર ભૂલ થાય તો કોણ બતાવે, પગલે પગલે કોણ બતાવે, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્યને ઉદયે ઉદયે જીવ એમાં જોડાય છે, જોડાઈને ભૂલ કરે છે. હવે એને વારંવાર કોણ એને ચેતાવે, કોણ એને જગાડે, કોણ એને રોકે? અંદરમાં ભાવનાપૂર્વક ચાલતું હોય તો ભાવના એને રોકે, ભાવના એને જગાડે અને ભાવના એને બચાવે. આવી રીતે પોતે જ પોતાનો ગુરુ થાય છે જો ભાવનામાં આવે તો. પછી ભાવનાપૂર્વક વિચારો કરે, ભાવનાપૂર્વક ભેદ જ્ઞાન કરે. રાગ મારું સ્વરૂપ નથી, વિભાવ મારો સ્વભાવ નથી, એમ ભેદ જ્ઞાન કરે. એના ભાવોથી ભેદ જ્ઞાન કરે એવું છે. ભાવથી જ્યાં ભેદ જ્ઞાન કરે એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભેદ જ્ઞાન આપોઆપ એની મળે એ જ વખતે થઈ જાય. ક્રમ પણ એવો છે કે પહેલા ભાવથી જ ભેદ જ્ઞાન કરવું. ભેદ જ્ઞાન 3 પ્રકારે કરવાનો વિષય શાસ્ત્રમાં ચાલ્યો છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ, ત્રણેયથી ભેદ જ્ઞાન કરવું. પણ પ્રયોગમાં ભાવથી ભેદ જ્ઞાન કરવાની વાત કરતા, કેમ કે સૌથી નિકટ ભાવ છે, પરદ્રવ્યથી વિજ્ઞાન કરવા માટે લોકોએ ક્રમભંગ કરીને પરદ્રવ્યોનો ત્યાગ કર્યો છે અને દીક્ષા સુધી પહોંચી ગયા. એ રીતે કામ નથી થતું. ભાવથી વિજ્ઞાન કરવું એટલે બાહ્ય પ્રયોગમાં પણ જો અંતર પ્રયોગ સાથે ન હોય આકુલતાથી મલિનતાથી ભિન્ન પડવાનો તો બાહ્ય પ્રયોગ નિષ્ફળ જાય છે. અને એને માટે ભાવના પહેલા જોઈએ. ભાવના વિના કોઈ કામ નહીં થાય. અહીંયા તો સ્પષ્ટ લીધું છે કે આ રાગ મારું સ્વરૂપ નથી, શરીર હું નથી, વિભાવ મારો સ્વભાવ નથી, એમ એનાથી ભેદ જ્ઞાન કરે. હવે શું થાય છે, વચ્ચે એક સ્ટેજ છે કે જો જીવને પૂર્ણતાનું લક્ષ્ય થયું હોય તો અવલોકન સારું થાય. અવલોકનમાં અનુભવમાં આવતા જે ભાવો એનો અનુભવથી પરિચય થાય છે. પરિચય થવાથી અનેક પ્રકારના વિભાવ ભાવોમાં વિભાવ સ્વભાવ છે એની પરખ આવે છે. અને પરિચયથી જ્ઞાનમાં જે જ્ઞાન સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, એની પણ પરખ આવે છે. બે પ્રતિપક્ષમાં હોવાથી અને સાપેક્ષપણું એમાં હોવાથી બંનેનો પરિચય સાથે સાથે કેળવાતો જાય છે. એકલો વિભાવ પરખાય ને સ્વભાવ ન પરખાય એમ બને નહીં. એકલો સ્વભાવ પરખાય ને વિભાવ ન પરખાય એમ પણ બને નહીં. બે સાથે પરખાય કેમ કે અને બે સાથે અનુભવમાં આવે છે. સમજણમાં પહેલા જ્ઞાનમાં પહેલા સ્થૂળ ભાવ આવે, પછી સૂક્ષ્મ ભાવ માવરો થાય, પ્રેક્ટિસ થાય ત્યારે આવે, પણ પરખ સાથે આવે. પરખ આવીને જુદા પાડવાનો પ્રયોગ થવો જોઈએ. પરખ ન આવે તો જુદા પાડવાનો યથાર્થ પ્રયોગ ન થાય ને એ પરખ અવલોકન વગર આવે નહીં. માટે પરિપક્વતા આવે ત્યાં સુધી અવલોકન આવવું જોઈએ. મેચ્યોર્ડ સ્ટેજ સુધીનું અવલોકન ચાલવું જોઈએ તો જ વિજ્ઞાનનો પ્રયોગ યથાર્થ પ્રકારે ઉત્પન્ન થાય સહજપણે, અને એ વિજ્ઞાનનું ફળ સહજપણે સહાનુભૂતિ ઉત્પન્ન થાય એમ સહજતાએ પરિણમનમાં વિકાસ ચાલે છે. અહીંયા સંક્ષેપમાં લીધું છે, ટૂંકમાં લીધું છે. હું નાયક છું, આ રાગ મારું સ્વરૂપ નથી, આ શરીર હું નથી, વિભાવ મારો સ્વભાવ નથી, એમ બધાથી ભેદજ્ઞાન કરે પણ અવલોકન વગર પરિચય નહીં, પરિચય વગર ઓળખાણ નહીં, અને ઓળખાણ વિના ભેદજ્ઞાન થાય નહીં. બે જુદા જુદા ઓળખે તો જુદા પાડે ને, નહીંતર ક્યાંથી જુદા પાડે. એવો અંદરમાં પ્રયોગાત્મક પ્રોસેસ ચાલ્યા વિના માત્ર હું નાયક છું, નાયક છું, નાયક છું, રાખતે હું નહીં, જ્ઞાન હું છું તો નાયક છું એમ વિકલ્પ કર્યા કરે તો એથી તો કોઈ કામ થવાનું નથી. જ્ઞાન દર્શન ચારિત્રના વિકલ્પ વચમાં આવે પણ એ બધો રાગ છે. શું કે છે, આત્માના વિકલ્પો આવે, અભેદ સ્વરૂપના આત્માના વિકલ્પો આવે ભેદ, પણ એમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોના વિચારો આવે, પણ રાગ છે એ રાગ છે. એ વિકલ્પોમાં રાગ છે એ રાગ છે, એ બધો રાગ છે, એ બધો રાગ છે. ધ્યાન દર્શન ચારિત્ર નો વિચાર આવે એમાં રાગ કાયમાં રાગ. અભેદ સ્વરૂપનો અભેદ અંતર અવલંબન ન આવે એ પહેલા ગુણ ભેદના દર્શન જ્ઞાન ચારિત્રના દ્રવગુણ પર્યાયના ઉત્પાદ વિધ્રુવના ભેદ વસ્તુના ભેદપૂર્વક જે વિચારો ચાલે છે એમાં ભેદનું અવલંબન લેવાય છે. કેમ કે અભેદ અવલંબન નથી માટે એમાં ભેદનું અવલંબન લેવાઈ જાય છે. ભેદના અવલંબન એ વિકલ્પ છે. ભેદના જ્ઞાને રાગની ઉત્પત્તિ કે વિકલ્પની ઉત્પત્તિ નથી, પણ ભેદના અવલંબને વિકલ્પની ઉત્પત્તિ છે. આમ છે અને લેવાઈ જાય છે અભેદ અવલંબનના અભાવે. એટલે એમ કે છે કે દર્શન જ્ઞાન ચારિત્રના વિકલ્પ વચમાં આવે તો બધો રાગ છે. કેમ કે ભેદનું અવલંબન આવે છે, રાગની ઉત્પત્તિ થયા વિના. અવલંબન ન સમજાય તો એક બીજો શબ્દ છે, ભેદના લક્ષે રાગની ઉત્પત્તિ છે. પછી એ ભેદ દર્શન જ્ઞાન ચારિત્રનો હોય, દ્રવગુણ પર્યાયનો હોય, ઉત્પાદ વિધ્રુવનો હોય, ગમે તે પ્રકારનો હોય, કોઈ પણ ભેદના લક્ષ્ય રાગની ઉત્પત્તિ થાય છે. કેમ કે પર્યાય પણ ભેદ છે, જેમ ગુણ પણ ભેદ છે એમ પર્યાય પણ ભેદ છે. માટે પર્યાયના લક્ષ્ય પણ રાગની ઉત્પત્તિ થાય. કેમ કે મને મુનિ દશા આવે તો સારું, મને મોક્ષ પ્રગટ થાય તો સારું, રાગની ઉત્પત્તિ થાય કે વગેરે. કેમ કે અંદરમાં ભેદ અવલંબન નથી વર્તતું. અધ્યાત્મનો વિષય આ સ્થળે સૂક્ષ્મ થાય છે. કેમ કે આત્માનો વિકલ્પ, શ્રદ્ધાજ્ઞાન ચારિત્રનો વિકલ્પ, અરે આ તો ભેદ છે, પણ અભેદનો વિકલ્પ એ પણ રાગ છે. અભેદનો અનુભવ ત્યાં વિતરાકતા છે. અભેદનો વિકલ્પ તે રાગ છે અને અભેદનો અનુભવ તે વિતરાકતા છે. એ પણ થાય છે. હું શ્રદ્ધા જ્ઞાન કે દ્રવગુણ પર્યાયના ભેદ રૂપે નથી, અનંત ગુણનું અભેદ મારું સ્વરૂપ છે એમ વિકલ્પ આવે. અનંત ગુણોથી એક રૂપ, અભેદ, ધ્રુવ, એકાકાર એવું મારું સ્વરૂપ છે એમ વિકલ્પ આવે છે. વિકલ્પ નો વિષય બનાવી દે છે. અવલંબન નો વિષય બનાવવાના બદલે બનાવી દે છે. રાગ નો વિષય બનાવે છે, વિકલ્પ નો વિષય બનાવે છે. એટલે ઓળખાણ ના પ્રોસેસ માં લઈ ગયા. પદાર્થ નિર્ણય એ ઓળખાણ નો પ્રકાર છે. ઓળખાણ થાય તો વાંધાનો, ઓળખ્યા વગર એમને વિકલ્પ કર્યા વગર, ઓઘે ઓઘે વિકલ્પ કર્યા વગર એમાં પ્રયોગ નથી ને, એટલે ઓખ સંજ્ઞા ચાલુ રહે. રટન કર્યા કરે, મિસકોન્સેપ્ટ એવો થાય છે કે આમ કરતા કરતા થઈ જશે, આમ કરતા કરતા થઈ જશે, કોઈ દી ન થાય, ત્રણ કાળમાં ન થાય. એટલે વચમાં એ બધો રાગ છે, એ રાગથી પણ જુદો હું ચૈતન્ય અખંડ દ્રવ્ય છું એમ પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ જુદું વિચારે તો આ જરા પ્રયોગની ભાષા થોડી આવી છે, વેચીને જરા વિસ્તારથી લેવા જેવું છે. પ્રયોગને કેવી રીતે સ્પષ્ટ કરે છે પોતે, એમ કે અખંડ શબ્દ લીધો અને અસ્તિત્વને જુદું લીધો, પ્રેક્ટિકલ સાઈડ વગર આવે નહીં. એટલે સુકાળના સ્વાધ્યાયમાં જરા વિસ્તાર વેઇટેજની ભૂલ છે. પણ શું છે, ઓળખાણ હોય ને તો અભેદની ઓળખાણ થઈ એટલે વજન ફરી જાય, એને ભૂલ ન થાય. ઓળખાણ વગર થાય ને તો ભેદ બુદ્ધિમાં તો ઊભો જ છે, ભેદવાસનામાં તો ઊભો જ છે, એટલે ભેદના ભેદ ઉપર વજન મળી જાય છે. એટલે વિચાર પદ્ધતિની અંદર ભેદોથી વિચારે છે અને ભેદ ઉપર વજન રહી જાય છે. અનુભવ પદ્ધતિમાં ઓળખાણ થાય છે, એ અભેદની ઓળખાણ થાય છે, એટલે આખું વજન ફરી જાય છે. બે લાઈન જ જુદી પડી છે, વિચાર પદ્ધતિ અને અનુભવ પદ્ધતિની લાઈન જ જુદી પડે છે. એટલે કાલે કૃપાળુદેવ આત્મ પદ્ધતિ સૂચક ભાષા, આત્મ પદ્ધતિની સૂચક ભાષા છે. આત્મા અભેદ સ્વરૂપે છે, વાસ્તવિકપણે પરમાર્થ સ્વરૂપ અભેદ આત્મા છે. એટલે પરમાર્થની અનુભવ અંશે પ્રતીતિ લીધી છે, પરમાર્થ સ્વરૂપ છે એ વાસ્તવિક છે અને એ અભેદ છે. અભેદમાં ભેદનો અભાવ છે, અભેદમાં ભેદનો અભાવ છે એમ છે, એ વાસ્તવિક સ્વરૂપ છે. અપેક્ષા એ ભેદ છે પણ એ વાસ્તવિકતા નથી એમાં, એમ છે. લઈશું જરા વિસ્તાર કર્યો 705 નો આશય લખેલો. યથાર્થ આત્મરૂચિના રૂચિ વિનાના વિકલ્પાત્મક નાયકના પરિણામ ટકી શકતા નથી. અને ભ્રાંતિ એમને એમ રહી જાય છે. તેથી મંથન પૂર્વક ભેદ જ્ઞાનનો પ્રયોગ અને આત્મરસથી એક પરિણતિ થઈ જવી જોઈએ. નહીં તો બીજી રીતે, નહીં તો બીજી રીતે નાયક ભાવમાં ટકવાનો કોઈ ઉપાય નથી.
અનુભૂતિનો વીર કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમ રો રે અમોન જય હો સનાતન દિગંબર જય ધર્મ